એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે જેમની વાત કરવાના છીએ એમનું નામ ટેકનોલોજી અને કોર્પોરેટ જગતમાં, ખાસ કરીને મહિલા નેતૃત્વની ચર્ચામાં બહુ મોટું છે, શેરિલ સેન્ડબર્ગ. અને એમની સાથે જોડાયેલું છે એમનું ખૂબ ચર્ચાયેલું પુસ્તક લીન ઇન, વિમેન વર્ક એન્ડ ધ વિલ ટુ લીડ.
બિલકુલ. અને આ પુસ્તક જે 2013માં આવ્યું, એ ખાલી કોઈ બિઝનેસ એડવાઇસ બુક નહોતી, એ તો એક સામાજિક ઘટના બની ગઈ, ખરું ને? લીન ઇન, જેનો આપણે અર્થ કરી શકીએ કે કાર્યસ્થળમાં સક્રિય થવું, આગળ વધવું.
હા, જવાબદારી લેવી, નેતૃત્વ માટે પ્રતિબદ્ધ થવું, એવું કંઈક.
હા, એ જ. તો એણે દુનિયાભરની લાખો સ્ત્રીઓને, મતલબ પોતાની કારકિર્દી અને જે મહત્વાકાંક્ષાઓ હોય એના વિશે નવેસરથી વિચારવા પ્રેરણા આપી.
અને શેરિલ સેન્ડબર્ગ પોતે ફેસબુક, જે હવે મેટા છે, એના ભૂતપૂર્વ સીઓઓ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, અબજોપતિ, લેઠિકા, સિલિકોન વેલીની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં એમની ગણના થતી. 2008થી છેક 2022 સુધી, એટલે લગભગ 14 વર્ષ.
14 વર્ષ, લાંબો સમય કહેવાય.
હા, અને એ સમયગાળામાં ફેસબુકની જે અકલ્પનીય વૃદ્ધિ થઈ એમાં એમનો ફાળો બહુ મોટો હતો. એમની કહાણી એટલે ખાલી સફળતાની જ નથી, એમાં પડકારો છે, વિવાદો પણ છે અને અંગત સંઘર્ષ પણ છે.
અને એટલે જ મને લાગે છે કે એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે. અત્યારે જુઓ, વર્કપ્લેસમાં સમાનતાની, નેતૃત્વમાં ડાયવર્સિટીની વાતો કેટલી જોરમાં છે. તો એવા સમયે સેન્ડબર્ગના જે અનુભવો છે, લીન ઇનના વિચારો છે, ભલે એના પર ગમે તેટલો વિવાદ થયો હોય.
હા, ટીકા પણ ઘણી થઈ હતી.
ચોક્કસ. પણ એ આપણને ઘણા મહત્વના સવાલો પૂછવા મજબૂર કરે છે, અને જવાબો શોધવા માટે પણ. આ પુસ્તકે ખરેખર કોર્પોરેટ જગતને આંચકો આપ્યો કે ભાઈ, ઉચ્ચ સ્તરે આટલી ઓછી મહિલાઓ કેમ છે, એ હકીકત સામે લાવી દીધી.
તો ચાલો આજે શેરિલ સેન્ડબર્ગના જીવનની સફરને થોડી વધુ નજીકથી જોઈએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા, સિલિકોન વેલીના શિખર સુધી કેવી રીતે પહોંચ્યા અને એમના વિચારોના મૂળ ક્યાં છે, એ બધું સમજીએ. શેરિલ સેન્ડબર્ગનો જન્મ તો વોશિંગ્ટન ડીસીમાં 28 ઓગસ્ટ 1969, પણ ઉછેર ફ્લોરિડામાં નોર્થ મિયામી બીચ પર. પરિવાર મધ્યમવર્ગીય યહૂદી. એમના મમ્મી એડેલ ફ્રેન્ચ ટીચર હતા અને પિતા જોએલ એ નેત્ર ચિકિત્સક. એટલે ઘરમાં શિક્ષણ, મહેનત અને સમાજસેવા, આ બધાનું મહત્વ નાનપણથી જ શીખવા
મળ્યું. એમના ઘરમાં, મતલબ શૈક્ષણિક સિદ્ધિઓ પર ઘણો ભાર હતો. એક વાત એમને કહી છે જે રસપ્રદ છે, કે ઘરમાં છોકરા છોકરી વચ્ચે કોઈ ભેદભાવ નહોતો રખાતો. લિંગ આધારિત મર્યાદાઓની એવી કોઈ ચર્ચા થતી જ નહોતી.
અચ્છા, એટલે કદાચ એ વાતાવરણમાંથી જ એમનામાં એ વિશ્વાસ આવ્યો હશે કે સ્ત્રીઓ પણ બધું જ કરી શકે છે.
બની શકે. જો કે પછીથી કેટલાક લોકોએ આ વાતની ટીકા પણ કરી, કહ્યું કે આ એમનો બ્લાઇન્ડ સ્પોટ હતો, કારણ કે દરેક સ્ત્રીને આવું સમાન વાતાવરણ નથી મળતું, બરાબર ને?
હા, એ વાત પણ સાચી. પણ નાનપણથી જ લીડરશીપ ક્વોલિટીઝ તો દેખાતી હતી એમનામાં. સ્કૂલમાં એક્ટિવિટીઝ ગોઠવવી, ભણવામાં હંમેશા હોશિયાર.
પણ એના કારણે પેલું બોસીનું લેબલ પણ લાગી જતું હતું, મતલબ કે હુકમ ચલાવનારી છોકરી. અને આ અનુભવે જ કદાચ એમને નાની ઉંમરે પેલી લિંગ આધારિત જે ધારણાઓ હોય છે ને, એનો પહેલો ખ્યાલ આપ્યો.
અને પેલો એમના ભાઈ સાથેનો કિસ્સો પણ નોંધપાત્ર છે. લગભગ 11 વર્ષના હશે ત્યારે.
હા, એમના નાના ભાઈ ગણિતના દાખલામાં ગૂંચવાયા હતા. શેરિલે કહ્યું કે લાવ, હું મદદ કરું. તો ભાઈએ શું કહ્યું? તું તો છોકરી છે, તને શું ખબર પડે?
ઓહ, નાની ઉંમરે આવું સાંભળવા મળે!
એટલે એ નાનકડી વાત હતી, પણ એમના મનમાં લિંગભેદ વિશેની જાગૃતિનું બીજ કદાચ ત્યાંથી રોપાયું.
હવે એમના શિક્ષણ અને કારકિર્દીની વાત કરીએ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન 1991માં અર્થશાસ્ત્રમાં, અને એ પણ સુમ્મા કમ લોડે સાથે, એટલે કે સર્વોચ્ચ સન્માન. પણ શરૂઆત કંઈ સહેલી નહોતી ત્યાં પણ.
ના, બિલકુલ નહીં. એમ કહેવાય છે કે ઇકોનોમિક્સની પહેલી જ એક્ઝામમાં એમને સી ગ્રેડ મળ્યો હતો.
શું વાત છે!
હા, પણ એ અનુભવે એમને બે વસ્તુ શીખવી. એક તો પેલું સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ, કે નિષ્ફળતા પછી પાછા કેવી રીતે ઊભા થવું, અને બીજું મદદ માંગતા અચકાવું નહીં. ત્યાં જ એમને લેરી સમર્સ જેવા પ્રભાવશાળી પ્રોફેસર મળ્યા માર્ગદર્શક તરીકે. એમણે શેરિલની ક્ષમતા પારખી પ્રોત્સાહન આપ્યું. શેરિલે ત્યાં વિમેન ઇન ઇકોનોમિક્સ એન્ડ ગવર્મેન્ટ ગ્રુપ પણ શરૂ કર્યું હતું
અને ભણતર પછી તરત વિશ્વ બેંક માટે કામ કર્યું ભારતમાં ક્ષય રોગ પર.
હા, અને પછી આવ્યું હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, HBS. 1995માં ફરી ઉચ્ચતમ સન્માન સાથે MBA. ત્યાં પણ એમણે જોયું કે ક્લાસરૂમમાં, ચર્ચાઓમાં સ્ત્રીઓ ઘણીવાર સંકોચ અનુભવતી હતી, પુરુષો જેટલી સક્રિય નહોતી, પોતાની જાતને પાછળ રાખતી હતી. આ બધા અવલોકનો જ પછીથી લીન ઇનના વિચારોનો આધાર બન્યા.
MBA પછી એમની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ?
શરૂઆત થઈ મેકિન્ઝી જેવી મોટી કન્સલ્ટિંગ ફર્મથી, પણ લાંબો સમય નહીં. જલ્દી જ એ પબ્લિક સર્વિસમાં જોડાયા. 1996માં US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ. ત્યાં પહેલા રોબર્ટ રૂબિન, જે ત્યારે ટ્રેઝરી સેક્રેટરી હતા, અને પછી લેરી સમર્સ એમના ચીફ ઓફ સ્ટાફ બન્યા.
આ તો બહુ મોટી જવાબદારી કહેવાય નાની ઉંમરે.
ખૂબ જ. માત્ર 29 વર્ષના હતા ત્યારે. તો એ એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જેવા ગ્લોબલ ઇશ્યુઝ પર કામ કરી રહ્યા હતા, અને ઘણીવાર મોટી મિટિંગોમાં એ એકલા જ મહિલા હોય.
આ અનુભવે એમને સત્તાના કેન્દ્રોમાં કેવી રીતે કામ થાય છે, નીતિઓ કેવી રીતે ઘડાય છે, એ બધું નજીકથી જોવાનો મોકો આપ્યો. પણ પછી એક મોટો ટ્વિસ્ટ આવ્યો, સરકારી નોકરી છોડીને સીધા સિલિકોન વેલી.
હા, 2001માં ગૂગલમાં જોડાવાનો નિર્ણય. ત્યારે ગૂગલ આજ જેવું મોટું નામ નહોતું, એકદમ ઝડપથી વિકસતું સ્ટાર્ટઅપ હતું. એમની પોઝિશન હતી વાઇસ પ્રેસિડેન્ટ ગ્લોબલ ઓનલાઇન સેલ્સ એન્ડ ઓપરેશન્સ. ઘણાને એ વખતે લાગ્યું કે આ તો બહુ જોખમી પગલું છે.
પણ ત્યારે જ એમને પેલી ફેમસ સલાહ મળી હતી એરિક સ્મિથ તરફથી, ખરું ને?
હા, પેલી રોકેટશિપ વાળી. જો તમને રોકેટશિપ પર સીટ મળે તો પૂછવાનું નહીં કઈ સીટ, બસ બેસી જાઓ.
અને એ સલાહ કામ કરી ગઈ?
બિલકુલ. સેન્ડબર્ગે ગૂગલના જે એડવર્ટાઇઝિંગ મોડલ્સ છે, એડવર્ડ્સ, એડસેન્સ, એને વ્યવસ્થિત કર્યા, નફાકારક બનાવ્યા. એમની ઓપરેશનલ સ્કિલ્સ, બિઝનેસ સેન્સ, એનાથી ગૂગલમાં એમની એક અલગ જ ઓળખ બની. અને આ જ સમયગાળામાં એમને કારકિર્દી માટે સીડી નહીં પણ જંગલ જીમના રૂપકની વાત શરૂ કરી.
જંગલ જીમ એટલે કે કારકિર્દીનો રસ્તો હંમેશા સીધો ઉપર નથી જ જતો. આડો અવડો, ઉપર નીચે, અલગ અલગ દિશામાં પણ જઈ શકે છે, અને છતાં તમે આગળ વધી શકો છો. રસપ્રદ વિચાર છે.
ચોક્કસ. અને ગૂગલની આ સફળતા પછી 2008માં આવ્યો એમના જીવનનો કદાચ સૌથી મોટો બ્રેક થ્રુ, ફેસબુકમાં જોડાવવું. માર્ક ઝકરબર્ગ ત્યારે ફક્ત 23 વર્ષના.
ફક્ત 23?
હા, એમને શેરિલ સેન્ડબર્ગને ફેસબુકના પહેલા CEO બનવા માટે મનાવી લીધા. ફેસબુક ત્યારે પોપ્યુલર તો બહુ હતું, પણ એની પાસે કોઈ ઠોસ બિઝનેસ મોડલ નહોતું. પૈસા કેવી રીતે કમાવવા એ મોટો પ્રશ્ન હતો.
વ્યક્તિ છે ધ અડલ્ટ ઇન ધ રૂમ, જેમણે ઝકરબર્ગના વિઝનને બિઝનેસ રિયાલિટીમાં ફેરવ્યું, અને આ પદ પર રહીને જ એ દુનિયાની સૌથી પાવરફુલ બિઝનેસ વુમન બની.
અને આ જ શિખર પર હતા ત્યારે 2013માં એમણે લીન ઇન પ્રકાશિત કર્યું. પુસ્તક તરત જ બેસ્ટસેલર બન્યું, અને એણે એક ચળવળ શરૂ કરી, લીન ઇન ફાઉન્ડેશન, અને હજારો લીન ઇન સર્કલ્સ, જ્યાં મહિલાઓ ભેગી મળતી, કારકિર્દીના પડકારો, તકો વિશે વાતો કરતી.
જોકે આ સફળતાની સાથે જ એક મોટી અંગત ટ્રેજેડી પણ બની. 2015માં એમના પતિ ડેવ ગોલ્ડબર્ગનું અચાનક અવસાન થયું. મેક્સિકોમાં વેકેશન પર હતા ત્યારે.
હા, એ ઘટનાએ એમને હચમચાવી દીધા. પણ એ અનુભવે એમને જીવન અને કામ પ્રત્યે એક નવો જ દ્રષ્ટિકોણ આપ્યો. એમણે શોક, રેઝિલિયન્સ અને જીવનમાં ઓપ્શન બી, જ્યારે તમારો પહેલો ઓપ્શન ના હોય ત્યારે કેવી રીતે શોધવો, એના વિશે બહુ ખુલ્લા મને લખ્યું. એમનું બીજું પુસ્તક ઓપ્શન બી, જે એમણે સાયકોલોજિસ્ટ એડમ ગ્રાન્ટ સાથે લખ્યું, એ આ અનુભવ પર જ આધારિત છે.
અને આનાથી કામ કરતી મહિલાઓ, ખાસ કરીને સિંગલ મધર્સના સંઘર્ષો પ્રત્યે એમની સહાનુભૂતિ પણ વધી હશે.
ચોક્કસ. અને છેવટે 2022માં ફેસબુક મેટામાં 14 વર્ષની લાંબી અને પ્રભાવશાળી ઇનિંગ્સ પછી એમણે CEO પદેથી રાજીનામું આપ્યું. કહ્યું કે હવે એમને એમના ફાઉન્ડેશન અને ફિલેન્થ્રોપીના કામ પર વધુ ધ્યાન આપવું છે. એક રીતે એક યુગનો અંત અને કદાચ એક નવા અધ્યાયની શરૂઆત.
આ તો થઈ એમની જીવનયાત્રાની વાત. પણ જો આપણે એમના વિચારોના મૂળમાં જઈએ, એમની ફિલોસોફીને સમજવાનો પ્રયત્ન કરીએ, તો એ શું છે? કયા મૂલ્યો એમને ચલાવે છે?
જો, એમની મુખ્ય ફિલોસોફીમાં એક પ્રકારનું દ્વૈત છે એવું મને લાગે છે. એક તરફ તેઓ સ્વીકારે છે કે કાર્યસ્થળમાં લિંગ અસમાનતા માટે બાહ્ય સિસ્ટમ લેવલના અવરોધો છે, જેમ કે ભેદભાવ, પૂર્વગ્રહો, એવી પોલિસીઝ જે મહિલાઓને નુકસાન કરે. આ બધું વાસ્તવિક છે, ગંભીર છે, જેને આપણે ગ્લાસ સીલિંગ કહીએ છે ને.
હા, જે મહિલાઓને ઉપર જતા રોકે છે.
બરાબર. પણ એ ખાલી આ બાહ્ય અવરોધોની જ વાત નથી કરતા. એમની ફિલોસોફીનો બીજો અને કદાચ વધુ ચર્ચાસ્પદ ભાગ એ છે કે મહિલાઓ પોતે પણ અમુક હદ સુધી પોતાની પ્રગતિને રોકે છે.
કઈ રીતે?
પોતાની ક્ષમતાઓ પર શંકા કરીને, નેગોસિએશન કરતા અચકાઈને, કોઈ મોટી જવાબદારી લેતા ડરીને, અથવા પેલું પરફેક્ટ બનવાના પ્રેશરમાં. આ બધાને એ આંતરિક અવરોધો કહે છે. કેટલાક લોકોને સ્ટીકી ફ્લોર પણ કહે છે, જે નીચેથી ચોંટાડી રાખે, આગળ વધવા ન દે.
અચ્છા, એટલે એમનો ભાર વ્યક્તિગત જવાબદારી પર, એક્શન લેવા પર વધુ છે, કે મહિલાઓએ આ અંદરના અવરોધોને ઓળખીને એના પર કામ કરીને લીન ઇન કરવું જોઈએ.
હા, એ જ એમનો મુખ્ય સંદેશ છે કે સિસ્ટમની સમસ્યાઓ છે એ સાચું, પણ વ્યક્તિગત સ્તરે પણ ઘણું બધું કરી શકાય છે. ટેબલ પર બેસો, તમારો અવાજ ઉઠાવો, એમ્બિશન રાખો અને એને વ્યક્ત કરો. એમનો વર્લ્ડ વ્યૂ ઘણો ઓપ્ટિમિસ્ટિક છે અને મૂળભૂત રીતે મેરિટોક્રેટિક કહી શકાય.
મેરિટોક્રેટિક એટલે કે યોગ્યતા, કાબેલિયત અને મહેનતના આધારે સફળતા મળે એવી માન્યતા.
બરાબર. જોકે આ જ વિચાર એમની ટીકાનું કારણ પણ બન્યું. કણા કહે છે કે આનાથી સિસ્ટમની સમસ્યાઓનો ભાર વ્યક્તિ પર, ખાસ કરીને મહિલાઓ પર આવી જાય છે, અને જે મહિલાઓ પ્રિવિલેજ્ડ બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમના માટે આ કદાચ સહેલું હોય, પણ જેઓ સંઘર્ષ કરી રહી છે, જેમના માટે સંસાધનો ઓછા છે, એમના માટે આ કેટલું વાસ્તવિક છે.
આ મુદ્દો તો વિચારવા જેવો છે. એમની પ્રેરણા શું હશે આ બધા પાછળ? શું એ ખાલી પોતાના અનુભવ કહે છે કે કોઈ મોટો ઉદ્દેશ્ય છે?
મને લાગે છે કે એમનામાં એક જવાબદારીની ભાવના છે કે એમની પાસે જે પ્લેટફોર્મ છે, જે પ્રભાવ છે, એનો ઉપયોગ કરીને કંઈક મોટો બદલાવ લાવવો. એ ખરેખર ઈચ્છે છે કે વધુ મહિલાઓ લીડરશીપ રોલમાં આવે. એમનો એપ્રોચ પ્રેક્ટિકલ રહ્યો છે કે અત્યારની સિસ્ટમમાં રહીને જ કેવી રીતે આગળ વધવું, અને પતિના અવસાન પછી વર્કપ્લેસમાં સહાનુભૂતિ, ફ્લેક્સિબિલિટી, સપોર્ટ સિસ્ટમ, આ બધા પર એમનો ભાર વધ્યો છે.
મુશ્કેલીઓ આવે, પ્રતિકૂળતા આવે, ત્યારે એમનો સામનો કરવાની એમની રીત કેવી રહી છે?
એ ડેટા અને લોજિકને ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડે છે. કોઈ સમસ્યા હોય તો એનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરે, આંકડા જુએ, પણ સાથે સાથે એનો માનવીય એંગલ પણ સમજે. સપોર્ટ નેટવર્ક, મેન્ટર્સ, મિત્રો, કુટુંબ બનાવવામાં અને એનો ઉપયોગ કરવામાં બહુ માને છે. શરૂઆતમાં એ પ્રતિકૂળતાને પણ એક તક તરીકે જોતા, કંઈક શીખવાની, વધુ મજબૂત બનવાની. પણ ઓપ્શન બી પછી એમનામાં એક ઊંડાણ આવ્યું છે, એક સ્વીકૃતિ આવી છે કે અમુક દુઃખ એવા હોય છે જેમાંથી બસ પસાર થવું પડે છે.
એમના જીવનમાં એવા કયા ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા જેણે એમને અને એમના વિચારોને ઘડવામાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો? આપણે ત્રણ મુખ્ય ઘટનાઓ પર વાત કરી શકીએ.
ચોક્કસ. મારા મતે પહેલી અને સૌથી મહત્વની ઘટના હતી 2008માં ફેસબુકના સીઈઓ પદ માટે માર્ક ઝુકરબર્ગ સાથેની નેગોશિએશનની. આ કિસ્સો એમણે લીન ઇનમાં બહુ સરસ રીતે વર્ણવ્યો છે.
હા, એ તો બહુ ફેમસ છે. ઝુકરબર્ગે ઓફર કરી અને શેરિલ એટલા ખુશ હતા કે તરત હા પાડવા તૈયાર હતા, કારણ કે તક જ એટલી મોટી હતી.
બરાબર. પણ એમના પતિ ડેવ ગોલ્ડબર્ગ એમને રોક્યા, સમજાવ્યું કે આ ઓફર તમારા લેવલ પ્રમાણે ઓછી છે, તમારે વાત કરવી જોઈએ. અને ત્યારે શેરિલને પોતાના જ મનમાં જે લિંગ ભેદના પૂર્વગ્રહો હતા એનો સામનો કરવો પડ્યો. એમને ડર લાગ્યો કે હું વધુ માંગીશ તો લોકો મને લોભી સમજશે, ડિફિકલ્ટ ગણ છે. આ ડર ઘણી સ્ત્રીઓને રોકે છે.
પણ એમણે આ ડર પર કાબૂ મેળવ્યો, ઝુકરબર્ગ પાસે ગયા, પોતાની વાત મૂકી અને વધુ સારી ઓફર મેળવી. આ ઘટના આટલી ટ્રાન્સફોર્મેટિવ કેમ હતી?
કારણ કે એણે શેરિલને પોતાની વેલ્યુ સમજવાનો અને એના માટે ઊભા રહેવાનો, એટલે કે સેલ્ફ એડવોકેસીનો એક પાવરફુલ લેસન આપ્યો. એણે સાબિત કર્યું કે એમનો ડર મોટે ભાગે મનમાં જ હતો. ઝકરબર્ગ જેવા નેતાઓએ તો એવી વ્યક્તિનો આદર કર્યો જે પોતાની કિંમત જાણે છે અને એ માંગતા ડરતી નથી. આ અનુભવ લીનેનના કોર મેસેજનો ભાગ બન્યો, તમારું મૂલ્ય જાણો અને એના માટે પૂછો.
બીજી કઈ ઘટનાને તમે એટલી જ મહત્વની ગણશો?
હું કહીશ 2001માં ગૂગલમાં જોડાવાનો નિર્ણય. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ છોડ્યા પછી એમની પાસે ટેક્સ સેક્ટરમાં ઘણી ઓફર્સ હતી. એક વધુ સ્થાપિત સેફ કંપનીમાં સારી ઓફર હતી, પણ એમને પસંદ કર્યું ગૂગલ, જે ત્યારે નાનું હતું, રિસ્કી હતું અને રોલ પણ એટલો સ્પષ્ટ નહોતો.
આ એ જ નિર્ણય જેણે પેલી જંગલ જીમ થિયરીને પોપ્યુલર બનાવી બરાબર, અને રોકેટશીપવાળી સલાહ પણ અહીં જ મળી હતી.
હા, આ નિર્ણય પેલી પરંપરાગત સીડીવાળી કારકિર્દીની વિચારસરણીથી એકદમ અલગ હતું. ગૂગલ જંગલ જીમ જેવું હતું, ઓછું સ્ટ્રક્ચર પણ ગ્રોથની પોસિબિલિટી અઢળક. એરિક શ્મિટની સલાહે એમને સમજાવ્યું કે કંપની કઈ દિશામાં જઈ રહી છે. ટ્રેજેક્ટરી એ કોઈ ચોક્કસ ટાઇટલ કરતાં વધુ મહત્વનું છે.
આ અનુભવે એમના દ્રષ્ટિકોણને કેવી રીતે આકાર આપ્યો?
આ અનુભવે એમની કારકિર્દી ફિલોસોફીનો પાયો નાખ્યો. એ શીખ્યા કે ક્યારેક પોટેન્શિયલને પ્રેસ્ટીજ કરતાં વધુ મહત્વ આપવું પડે, અને કારકિર્દીમાં જે અસ્પષ્ટતા આવે, અનિશ્ચિતતા આવે, એને સ્વીકારતા શીખવું પડે. એણે સાબિત કર્યું કે બેસ્ટ કેરિયર મૂવ્સ ઘણીવાર ગણતરીપૂર્વકના જોખમ અને વિશ્વાસની છલાંગમાંથી જ આવે છે. અને આ પાઠ લીન ઇનમાં એ મહિલાઓ માટે ખાસ સલાહ બની જે સેફ રમવા માંગતી હોય.
અને ત્રીજો નિર્ણાયક વળાંક
એ હતી 2010ની ટેડ ટોક. એમને ટેડમાં બોલવાનું આમંત્રણ મળ્યું અને એમણે વિષય પસંદ કર્યો, શા માટે આપણી પાસે આટલી ઓછી મહિલા નેતાઓ છે. એ 18 મિનિટની ટોકમાં એમણે લીન ઇનના જે મુખ્ય વિચારો હતા, ટેબલ પર બેસો, પાર્ટનરને સાચો પાર્ટનર બનાવો અને પેલું છોડતા પહેલા છોડશો નહીં, એ રજૂ કર્યા.
આ ટોક કેમ આટલી ઇમ્પેક્ટફુલ રહી? એમણે આ મુદ્દાઓ પર પહેલા વાત નહીં કરી હોય?
કરી હશે, પણ આટલા મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર અને આટલી સ્પષ્ટતાથી કદાચ પહેલીવાર. એમને પોતાને ડર હતો, ખબર છે, કે લોકો એમની વાતને ખોટી રીતે લેશે, ખાસ કરીને પેલી મહિલાઓની પોતાની જવાબદારીવાળી વાત, ટીકા થશે એવો ડર હતો.
પણ થયું એનાથી ઉલટું, એ ટોક તો વાયરલ થઈ ગઈ.
હા, અકલ્પનીય રીતે સફળ રહી. લાખો લોકોએ જોઈ, શેર કરી. જે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો એ શેરિલ માટે પણ આંખ ઉગાડનારો હતો. એણે બતાવ્યું કે સમાજમાં, ખાસ કરીને મહિલાઓમાં, આ મુદ્દા ઉપર ખુલ્લીને વાત કરવાની કેટલી મોટી જરૂરિયાત હતી જે પૂરી નહોતી થઈ રહી. દુનિયાભરમાંથી મહિલાઓએ એમને લખ્યું, પોતાની સ્ટોરીઝ શેર કરી, અને આ જ સપોર્ટે એમને કોન્ફિડન્સ આપ્યો કે આ વિચારોને એક પુસ્તક અને એક ગ્લોબલ મૂવમેન્ટમાં ફેરવવા જોઈએ. એટલે એ ટેડ ટોક ખરેખર લીન ઇન માટેની એક ચિનગારી બની.
શેરિલ સેન્ડબર્ગના જીવન અને એમના વિચારોમાંથી આપણે એવા કયા માનવીય પાઠ લઈ શકીએ જે આજે પણ આપણા માટે ઉપયોગી હોય?
મને લાગે છે કે પહેલો અને બહુ મહત્વનો પાઠ છે પ્રમાણિકતા અને વલનરેબિલિટીનો. શેરિલે ખાલી પોતાની સફળતાની ગાથાઓ નથી ગાઈ, એમને પોતાની નિષ્ફળતાઓ, પોતાના ડલ, જેમ કે પેલું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ, અને પોતાના દુઃખ વિશે પણ બહુ ખુલ્લા દિલથી વાત કરી છે.
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ એટલે કે લાયક હોવા છતાં અયોગ્ય લાગવું, જાણે છેતરપિંડીથી અહીં પહોંચ્યા હોઈએ એવી ફિલિંગ.
બરાબર, એમની આ નિખાલસતાએ બતાવે છે કે સાચું લીડરશિપ એ નથી કે તમે હંમેશા સ્ટ્રોંગ દેખાઓ, પણ એ છે કે તમે તમારી માનવીય બાજુ, તમારા સંઘર્ષોને પણ સ્વીકારો અને શેર કરો. એનાથી લોકો તમારી સાથે વધારે કનેક્ટ ફીલ કરે છે.
બીજો પાઠ ચોક્કસપણે સપોર્ટ સિસ્ટમનો છે. સફળતા એકલા નથી મળતી.
એકદમ સાચી વાત. સેન્ડબર્ગ હંમેશા મેન્ટોર્સ, સાથીદારો અને ખાસ કરીને પરિવારના સપોર્ટની વાત કરે છે. એમના પતિ ડેવ ગોલ્ડબર્ગ એમના માટે ટ્રુ પાર્ટનર હતા, ઘર અને બાળકોની જવાબદારીમાં બરાબરના ભાગીદાર. આ બતાવે છે કે પ્રોફેશનલ સક્સેસ માટે પર્સનલ લાઈફમાં એક મજબૂત સપોર્ટ સિસ્ટમ કેટલી જરૂરી છે, અને આવા સંબંધો બનાવવા પડે છે, સાચવવા પડે છે.
ત્રીજો પાઠ પેલું વ્યક્તિગત પ્રયાસ અને સિસ્ટમમાં બદલાવ વચ્ચેનું બેલેન્સ.
હા, લીન ઇન ભલે વ્યક્તિગત એક્શન પર ભાર મૂકે, પણ સેન્ડબર્ગ એ પણ જાણે છે કે ખાલી એટલું પૂરતું નથી. લિંગ અસમાનતા જેવી મોટી સમસ્યાઓ માટે મોટા સિસ્ટેમિક ફેરફારો પણ જરૂરી છે. કંપનીની પોલિસી બદલાય, વર્ક પ્લેસ કલ્ચર સુધરે, કાયદા બને, એટલે પર્સનલી લીન ઇન કરવું અને સાથે સાથે મોટા ફેરફારો માટે અવાજ ઉઠાવવો બંને જરૂરી છે.
ચોથો પાઠ નિષ્ફળતા અને મુશ્કેલીઓમાંથી શીખવાનું.
ચોક્કસ. પછી એ હાર્વર્ડની પરીક્ષાનો સી ગ્રેડ હોય કે પતિના મૃત્યુ જેવી મોટી ટ્રેજેડી, સેન્ડબર્ગનું જીવન બતાવે છે કે આંચકાઓ આપણને દુઃખી કરે છે, પણ એ જ આપણને વધુ મજબૂત, વધુ સહાનુભૂતિવાળા અને વધુ રેઝિલિયન્ટ પણ બનાવી શકે છે. ભૂલો અને દુઃખમાંથી જે શીખવા મળે છે એ બહુ કિંમતી હોય છે. ફેલિયર એ અંત નથી, પણ શીખવાની તક છે.
અને છેલ્લો પાંચમો પાઠ જે મને બહુ ગમ્યો, તમારો અવાજ, તમારું પ્લેટફોર્મ, એનો ઉપયોગ બીજાઓ માટે કરવો.
હા, જેમ જેમ તમે સફળ થાઓ, તમારી જવાબદારી વધે છે. મહત્વના મુદ્દા ઉપર બોલવું, જેમનો અવાજ નથી સંભળાતો એમને મદદ કરવી. પેલું ગૂગલમાં પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પાર્કિંગ સ્પેસનું ઉદાહરણ નાનું છે પણ સચોટ છે. બીજાને સફળ થવામાં મદદ કરો તો આખરે તમે પણ વધુ સફળ થાવ છો. આ કોમ્પિટિશન નહીં પણ કોલેબોરેશનનો વિચાર છે.
આ ખરેખર ખૂબ જ મહત્વના પાઠ છે. હવે જો આપણે આ આખી ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢીએ, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હોઈ શકે?
એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ મને એ લાગે છે કે શેરિલ સેન્ડબર્ગ જેવી ટોચની સફળ આત્મવિશ્વાસુ દેખાતી વ્યક્તિઓ પણ અંદરથી સ્વશંકા અને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ સાથે જુજુમે છે. એમણે પોતાના ડર અને અસલામતી વિશે જે ખુલ્લીને વાત કરી છે એ આપણને સમજાવે છે કે ડર લાગવો એ નોર્મલ છે, સફળતાના રસ્તાનો ભાગ છે. મહત્વનું એ છે કે ડર હોવા છતાં તમે પગલું ભરો. આ વાત ઘણા લોકો માટે રાહત આપનારી હોઈ શકે.
હા, આ ખરેખર દિલાસો આપે એવી વાત છે. અને બૌદ્ધિક આંતરદૃષ્ટિ તરીકે શું કહી શકાય?
બૌદ્ધિક રીતે મુખ્ય તારણ એ છે કે કાર્યસ્થળમાં લિંગ અસમાનતા એ કોઈ એક પરિબળનું પરિણામ નથી, એ એક જટિલ સમસ્યા છે. એમાં બાહ્ય અવરોધો, ગ્લાસ સીલિંગ પણ છે અને આંતરિક અવરોધો, સ્ટીકી ફ્લોર પણ છે. સામાજિક દબાણો, સ્ટીરિયોટાઇપ્સ, આપણી પોતાની માન્યતાઓ, અને આ બંને એકબીજાને અસર કરે છે. આ જટિલતાને સમજવી જરૂરી છે જો આપણે સાચા ઉકેલ શોધવા હોય તો, કારણ કે એના માટે વ્યક્તિગત લેવલે પણ કામ કરવું પડશે અને સિસ્ટમ લેવલે પણ ફેરફાર લાવવા પડશે.
અને અંતે એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ, યુનિવર્સલ ઇનસાઇટ, એવો પાઠ જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં લાગુ કરી શકે.
સાર્વત્રિક પાઠ મને પેલો શેરિલનો ફેવરિટ સવાલ લાગે છે. જો તમે ડરતા ન હોત તો તમે શું કરશો? વોટ વુડ યુ ડુ ઇફ યુ આર નોટ અફ્રેડ? આ સવાલ આપણને બધાને આપણી જાતે બનાવેલી મર્યાદાઓને ઓળખવા અને એને પડકારવા માટે મજબૂર કરે છે. હિંમત એટલે ડર ન હોવો એવું નથી, પણ ડર હોવા છતાં કામ કરવું એ છે. આ વિચાર ખાલી કારકિર્દી માટે નહીં, જીવનના દરેક પાસામાં, સંબંધોમાં, નવા શોખમાં, પર્સનલ ગ્રોથમાં લાગુ પડે છે. એ આપણને પૂછવા પ્રેરે છે કે આપણી ક્ષમતાનો પૂરો ઉપયોગ કરતા આપણને શું રોકી રહ્યું છે, અને જો એ ફક્ત ડર હોય તો શું આપણે એને ઓળંગી શકીએ?
ખરેખર જો તમે ડરતા ન હોત તો તમે શું કરશો, આ એક સવાલ ઘણું બધું બદલી શકે છે, વિચારવા જેવો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.